એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષયમાં ઊંડા ઉતરવાના છીએ જે લગભગ રોજ સમાચારોમાં હોય છે, પણ એટલો ગૂંચવણ ભર્યો છે કે એના પર વાત કરતા પણ લોકો ખચકાય છે. આપણે વાત કરી રહ્યા છીએ પેલેસ્ટિનિયન ઇઝરાયેલી સંઘર્ષની,
અને આ વિષયની સૌથી મોટી ગૂંચવણ એ છે કે મોટાભાગના લોકો તેને શું માને છે. મતલબ કે સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે આ કોઈ સદીઓ જૂની ધાર્મિક લડાઈ છે, પણ આજે આપણે જે પુસ્તક પર ચર્ચા કરવાના છીએ, ઇતિહાસકાર માર્ટિન બન્ટનનું ધ પેલેસ્ટિનિયન ઇઝરાયેલી કોન્ફ્લિક્ટ, તે આખી ધારણાને જ એમ કહી શકાય કે પડકારે છે.
બરાબર, બન્ટનનું પુસ્તક આપણને હેડલાઇન્સની પાછળ લઈ જાય છે અને કહે છે કે જો તમારે આ સંઘર્ષને સમજવો હોય તો પહેલા એ ભૂલી જાઓ કે આ કોઈ પ્રાચીન યુદ્ધ છે. આની શરૂઆત તો માંડ 125 વર્ષ પહેલા થઈ હતી,
અને તે આપણને સમજાવે છે કે આ માત્ર મધ્ય પૂર્વનો મુદ્દો નથી, તેના મૂળ યુરોપિયન રાજકારણ, સામ્રાજ્યોના પતન અને રાષ્ટ્રવાદના ઉદયમાં રહેલા છે. આ ઇતિહાસને સમજવો એ આજના વિશ્વને સમજવા માટે ખૂબ જ જરૂરી છે.
તો ચાલો આ સમજણની સફર શરૂ કરીએ. સૌથી પહેલા લેખક વિશે જાણીએ. આ માર્ટિન બન્ટન કોણ છે? આટલા સંવેદનશીલ વિષય પર લખવા માટે તેમની પાસે એવી કઈ ખાસિયત છે જે તેમને વિશ્વસનીય બનાવે છે?
જુઓ, માર્ટિન બન્ટન કેનેડાની વિક્ટોરિયા યુનિવર્સિટીમાં ઇતિહાસના પ્રોફેસર છે, પણ તેઓ માત્ર એક પ્રોફેસર નથી. એમની અસલી તાકાત છે એમની ભાષાઓ.
ભાષાઓ?
હા, તેઓ અરબી, હિબ્રુ અને ટર્કીશ ત્રણે જાણે છે.
અરે વાહ, આ તો બહુ મોટી વાત કહેવાય. આનો મતલબ એ થયો કે એમને કોઈના અનુવાદ પર આધાર રાખવાની જરૂર નથી.
બિલકુલ, તેઓ બંને પક્ષના મૂળ દસ્તાવેજો, પત્રો અને અહેવાલો સીધા જ વાંચી અને સમજી શકે છે. આનાથી એમના વિશ્લેષણને એક એવો ઊંડાણ મળે છે જે ભાગ્યે જ બીજા કોઈ ઇતિહાસકાર પાસે હોય.
તો એમની સૌથી મોટી ખાસિયત શું ગણાય?
એમનો તટસ્થ અભિગમ. જુઓ, એ કોઈના હિમાયતી નથી, પણ એક ડિટેક્ટિવની જેમ પુરાવા ભેગા કરીને આપણી સામે મૂકે છે. એમનો ધ્યેય એ નક્કી કરવાનો નથી કે કોણ સાચું છે, પણ એ સમજાવવાનો છે કે આ બધું થયું કેમ, અને આ જ વાત એમને આટલા શક્તિશાળી બનાવે છે.
તો પછી એમના પુસ્તકનો મુખ્ય તર્ક શું છે? જો આ ધાર્મિક યુદ્ધ નથી તો પછી શું છે?
બન્ટનનો મુખ્ય તર્ક એ છે કે આ એક જમીનના ટુકડા માટે બે આધુનિક રાષ્ટ્રવાદી ચળવળો વચ્ચેનો રાજકીય સંઘર્ષ છે.
બે આધુનિક ચળવળો?
હા, એક તરફ છે યુરોપમાં જન્મેલું યહૂદી રાષ્ટ્રવાદી આંદોલન, જેને ઝાયોનિઝમ કહેવાય છે, અને બીજી તરફ છે પેલેસ્ટિનિયન અરબ રાષ્ટ્રવાદ. ધર્મ આ બંનેની ઓળખનો એક ભાગ જરૂર છે, પણ લડાઈનું મૂળ ધર્મ નથી.
તો મૂળ શું છે?
જમીન, સાર્વભૌમત્વ અને સ્વનિર્ણયનો અધિકાર.
એટલે કે આ એક એવી દુર્ઘટના છે જ્યાં બે અલગ અલગ લોકો એક જ જગ્યાને પોતાનું વતન માને છે, અને બંને પાસે એના માટે પોતાના મજબૂત ઐતિહાસિક અને ભાવનાત્મક કારણો છે.
તમે એકદમ સાચું પકડ્યું. પુસ્તક આપણને આ ટકરાવની શરૂઆતથી લઈને અત્યાર સુધીની સફર પર લઈ જાય છે, ઓટોમન સામ્રાજ્યના અંતિમ દિવસોથી શરૂ કરીને
બ્રિટિશ શાસનની ભૂમિકા.
હા, પછી 1948નું નિર્ણાયક યુદ્ધ, જેને ઇઝરાયેલ સ્વતંત્રતા સંગ્રામ કહે છે અને પેલેસ્ટિનિયો નકબા એટલે કે મહાન આપત્તિ કહે છે, અને ત્યાર પછીના બધા યુદ્ધો અને નિષ્ફળ શાંતિ પ્રક્રિયાઓનું વિશ્લેષણ કરે છે.
તો ચલો આ વાર્તાને શરૂઆતથી જ સમજીએ. બન્ટન મુજબ આ ટકરાવના બીજ ક્યાં અને કેવી રીતે રોપાયા?
જુઓ, બન્ટન આપણને 19મી સદીના અંતમાં લઈ જાય છે, ત્યારે પેલેસ્ટાઇન ઓટોમન સામ્રાજ્યનો ભાગ હતું. તે સમયે ત્યાં આરબ બહુમતી હતી, મુસ્લિમ અને ખ્રિસ્તી, અને એક નાનો યહૂદી સમુદાય પણ હતો, અને તેઓ સદીઓથી સાથે રહેતા હતા.
એટલે કે સંઘર્ષ અનિવાર્ય નહોતો?
બિલકુલ નહીં. બન્ટન આ વાત પર ખૂબ ભાર મૂકે છે, પણ પછી બે વસ્તુઓ એક સાથે થઈ. યુરોપમાં યહૂદીઓ પ્રત્યે હિંસા અને ભેદભાવ, મતલબ કે યહૂદી વિરોધ, ખૂબ વધી રહ્યો હતો,
અને એના જવાબમાં ઝાયોનિઝમનો જન્મ થયો.
હા, જેનો ઉદ્દેશ યહૂદીઓ માટે તેમના ઐતિહાસિક વતન પેલેસ્ટાઇનમાં એક સુરક્ષિત રાષ્ટ્રીય ઘર બનાવવાનો હતો, અને એની જ સમાંતર ઓટોમન સામ્રાજ્ય નબળું પડી રહ્યું હતું અને આરબ લોકોમાં પણ પોતાની સ્વતંત્ર ઓળખ અને શાસનની ભાવના એટલે કે આરબ રાષ્ટ્રવાદ જાગી રહ્યો હતો.
એટલે બે અલગ અલગ જગ્યાએ બે રાષ્ટ્રવાદી સપના જન્મી રહ્યા હતા અને બંનેની નજર એક જ જમીન પર હતી. અને પછી આખી વાર્તામાં બ્રિટિશરોની એન્ટ્રી થાય છે. પ્રથમ વિશ્વયુદ્ધ પછી તેમને બ્રિટિશ મેન્ડેટ મળ્યું. આ મેન્ડેટનો અર્થ શું હતો? શું તે સામાન્ય સંસ્થાનવાદ જેવું હતું?
સારો પ્રશ્ન છે. મેન્ડેટ સંસ્થાનવાદ જેવું જ હતું, પણ એમાં એક ટ્વિસ્ટ હતો. લીગ ઓફ નેશન્સે બ્રિટનને પેલેસ્ટાઇનનો વહીવટ એટલા માટે સોંપ્યો કે તેઓ સ્થાનિક લોકોને સ્વશાસન માટે તૈયાર કરી શકે, પણ બ્રિટને રેફરી બનવાને બદલે રમતને વધુ જટિલ બનાવી દીધી.
એ કેવી રીતે?
તેમણે એક જ સમયે ત્રણ અલગ અલગ અને એકબીજાથી સાવ ઉલટા વચનો આપ્યા. તેમણે આરબોને ઓટોમન શાસનમાંથી આઝાદીનું વચન આપ્યું.
ઓકે.
એમણે ગુપ્ત રીતે ફ્રાન્સ સાથે મધ્ય પૂર્વના ભાગલા પાડવાનો કરાર કર્યો, અને સૌથી અગત્યનું 1917માં તેમણે બાલ્ફોર ઘોષણાપત્ર બહાર પાડ્યો.
એજ જેમાં પેલેસ્ટાઇનમાં યહૂદી લોકો માટે રાષ્ટ્રીય ઘર બનાવવાનું સમર્થન હતું.
બરાબર, એજ.
એક મિનિટ, આ તો એવું થયું કે તમે એક જ ઘર ત્રણ અલગ અલગ લોકોને વેચવાનું વચન આપો. આનાથી તો ગૂંચવણ અને સંઘર્ષ થવાનો જ હતો.
અને એ જ થયું. બાલ્ફોર ઘોષણાપત્રે ઝાયોનિસ્ટ ચળવળને આંતરરાષ્ટ્રીય માન્યતા આપી. યુરોપથી યહૂદી વસાહતીઓનો પ્રવાહ વધ્યો, જમીન ખરીદી વધી,
અને આ જોઈને સ્થાનિક આરબ બહુમતીને ડર લાગ્યો હશે.
ચોક્કસ, એમને લાગ્યું કે તેમનું ભવિષ્ય અને તેમની જમીન જોખમમાં છે. બ્રિટિશ નીતિઓએ સમાધાન કરાવવાને બદલે બંને સમુદાયો વચ્ચે અવિશ્વાસ અને હિંસાના બીજ વાવી દીધા. તેમણે એક એવી આગને હવા આપી જે દાયકાઓ સુધી બુઝાઈ નથી.
તો આ બ્રિટિશ શાસને જે તણાવ પેદા કર્યો તેનો વિસ્ફોટ ક્યારે થયો? આ આપણને 1948ના નિર્ણાયક વર્ષ તરફ લઈ જાય છે, ખરું ને?
હા, બીજા વિશ્વયુદ્ધમાં થયેલા હોલોકોસ્ટ પછી યહૂદીઓ માટે એક અલગ રાજ્યની માંગને દુનિયાભરમાંથી સહાનુભૂતિ મળી. 1947માં યુનાઇટેડ નેશન્સે પેલેસ્ટાઇનના ભાગલા પાડવાની યોજના રજૂ કરી.
એક યહૂદી રાજ્ય, એક આરબ રાજ્ય અને જેરુસલેમ આંતરરાષ્ટ્રીય શહેર.
બરાબર. યહૂદી નેતૃત્વએ આ યોજના સ્વીકારી કારણ કે તેમને સદીઓ પછી પોતાનું રાજ્ય મળી રહ્યું હતું, પરંતુ આરબ નેતાઓએ તેને નકારી કાઢી.
એમને કેમ નકારી? શું કારણ હતું?
જુઓ, એમના દૃષ્ટિકોણથી બહારની દુનિયા એમની જમીનના ભાગલા પાડી રહી હતી, અને બહુમતી વસ્તી હોવા છતાં જમીનનો મોટો અને વધુ ફળદ્રુપ ભાગ લઘુમતીને આપી રહી હતી. એમને આ નિર્ણય અન્યાયી લાગ્યો.
અને આ અસ્વીકૃતિ પછી યુદ્ધ થયું.
હા, બ્રિટિશ શાસનના અંત પછી 1948માં યુદ્ધ ફાટી નીકળ્યું, અને આ યુદ્ધના પરિણામોએ આજના સંઘર્ષનો નકશો દોરી દીધો.
અને એ પરિણામો શું હતા?
બે મુખ્ય પરિણામો. એક, ઇઝરાયેલ રાજ્યની સ્થાપના થઈ, અને બે, 7 લાખથી વધુ પેલેસ્ટિનિયનોને પોતાનું ઘર છોડીને ભાગવું પડ્યું. તેઓ શરણાર્થી બન્યા. આ જ ઘટના નકબા છે.
એટલે 1948માં એક સમુદાય માટે સ્વપ્ન સાકાર થયું અને બીજા માટે એક દુઃસ્વપ્ન શરૂ થયું.
બરાબર. એકને રાજ્ય મળ્યું, બીજો રાજ્ય વિહોણો બન્યો.
પણ 1948 પછી પણ શાંતિ તો ન જ થઈ. લગભગ 20 વર્ષ પછી 1977માં વધુ એક મોટું યુદ્ધ થયું, જેને 6 દિવસીય યુદ્ધ કહેવાય છે. બન્ટન તેને સંઘર્ષનો બીજો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ ગણે છે.
કેમ?
કારણ કે આ યુદ્ધે સંઘર્ષનું સ્વરૂપ જ બદલી નાખ્યું. ઇઝરાયેલે માત્ર 6 દિવસમાં વેસ્ટ બેંક, ગાઝા પટ્ટી અને પૂર્વ જેરુસલેમ પર કબજો કરી લીધો.
એટલે હવે સંઘર્ષ માત્ર સરહદોનો ન રહેતા લશ્કરી કબજાનો બની ગયો.
હા, લાખો પેલેસ્ટિનિયોને હવે ઇઝરાયેલી સૈન્ય શાસન હેઠળ જીવવા મજબૂર બન્યા. આ યુદ્ધ પછી જ યુએનનો પ્રખ્યાત ઠરાવ 242 આવ્યો, જેણે શાંતિ માટે જમીનનો સિદ્ધાંત આપ્યો.
મતલબ કે?
જો આરબ દેશો ઇઝરાયેલને માન્યતા આપે તો ઇઝરાયેલ કબજે કરેલી જમીન ખાલી કરે.
બરાબર.
અને આ કબજાએ જ પેલેસ્ટિનિયન ચળવળને વધુ સંગઠિત કરી હશે, ખરું ને? અહીંથી પીએલઓ અને યાસિર અરાફાતની ભૂમિકા શરૂ થાય છે.
હા, યાસિર અરાફાતોના નેતૃત્વ હેઠળ પીએલઓએ પેલેસ્ટિનિયોના અધિકારો માટે આંતરરાષ્ટ્રીય મંચ પર સંઘર્ષ શરૂ કર્યો. વર્ષોની હિંસા પછી 1987માં પેલેસ્ટિનિયો દ્વારા પ્રથમ ઇન્તિફાદા શરૂ થયો.
એક લોક આંદોલન.
હા, અને તેના દબાણને કારણે આખરે 1993માં ઓસ્લો શાંતિ કરાર થયા. ઇતિહાસમાં પહેલીવાર ઇઝરાયેલ અને પીએલઓએ એકબીજાના અસ્તિત્વને સત્તાવાર રીતે સ્વીકાર્યું.
એ તો એક ઐતિહાસિક ક્ષણ હતી. દુનિયાભરમાં આશાનું મોજું ફરી વળ્યું હતું. તો પછી આ શાંતિ પ્રક્રિયા કેમ નિષ્ફળ ગઈ? શું થયું?
બન્ટન સમજાવે છે કે ઓસ્લો કરારની સૌથી મોટી ખામી એ હતી કે તેણે સૌથી મુશ્કેલ મુદ્દાઓ ભવિષ્ય માટે છોડી દીધા.
જેમ કે
જેરુસલેમનું ભવિષ્ય, શરણાર્થીઓનું શું થશે અને વેસ્ટ બેંકમાં ઇઝરાયેલી વસાહતોનું વિસ્તરણ. આ દરમિયાન વસાહતો વધતી રહી, બંને પક્ષના ઉગ્રવાદીઓએ હુમલાઓ ચાલુ રાખ્યા અને ધીમે ધીમે વિશ્વાસનો માહોલ તૂટી ગયો.
અને આ આપણને આજના યુગમાં લાવે છે, જ્યાં શાંતિ પહેલા કરતા પણ વધુ દૂર લાગે છે.
બરાબર. 2000માં બીજી વધુ હિંસક ઇન્તિફાદા ફાટી નીકળી અને શાંતિ પ્રક્રિયા સંપૂર્ણપણે ભાંગી પડી. ત્યારથી ગાઝામાંથી ઇઝરાયેલનું હટી જવું, ત્યાં હમાસનું શાસન આવવું અને વેસ્ટ બેંકમાં વસાહતોનું સતત વિસ્તરણ, આ બધાએ ટુ સ્ટેટ સોલ્યુશનના વિચારને લગભગ અશક્ય બનાવી દીધો છે.
આખી યાત્રા સાંભળીને એવું લાગે છે કે આ એક ભૂલો અને ઉપશનવ મોજ મોસીબની લાંબી શૃંખલા છે.
તો આટલી જટિલ વાર્તામાંથી બન્ટન કયા મુખ્ય વિચારો કે સંદેશા તારવે છે?
કેટલાક મુખ્ય સંદેશાઓ એકદમ સ્પષ્ટ છે. પહેલું, જે આપણે શરૂઆતમાં કહ્યું, આ સંઘર્ષ આધુનિક અને રાજકીય છે, ધાર્મિક નથી.
બીજું, બહારની શક્તિઓ, ખાસ કરીને બ્રિટનની ભૂમિકા,
હા, એ વિનાશક રહી છે. ત્રીજું, 1948 અને 1967 એ બે વર્ષ છે જેણે સંઘર્ષની દિશા હંમેશા માટે બદલી નાખી. અને ચોથો, ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો, શક્તિનું ભારે અસંતુલન.
મતલબ, ઇઝરાયેલ હંમેશા એક સંગઠિત રાજ્ય રહ્યું છે, જ્યારે પેલેસ્ટીનીઓ વિભાજિત અને રાજ્ય વિહોણા રહ્યા છે. બરાબર. અને આ જ વાત બર્ટનના સૌથી ધારદાર વિચારોમાંથી એકમાં દેખાય છે. જો આપણે તેમના કેટલાક મુખ્ય વિચારો પર નજર કરીએ તો પહેલો વિચાર આ જ છે.
ચાલો જોઈએ.
બન્ટન લખે છે, આ સંઘર્ષની દુર્ઘટના એ નથી કે એક પક્ષ સાચો છે અને બીજો ખોટો, પરંતુ એ છે કે બંને પોતાના દૃષ્ટિકોણથી સાચા છે પણ એકબીજાના દાવાની કાયદેસરતા સ્વીકારવામાં અસમર્થ છે.
વાહ, આ તો આખા સંઘર્ષનો સાર કહી દીધો. તે કોઈને દોષી ઠેરવતું નથી પણ પરિસ્થિતિની જટિલતાને ઉજાગર કરે છે.
બિલકુલ. અને શાંતિ પ્રક્રિયા વિશે પણ તેમનો આવો જ એક વિચાર છે. તેઓ કહે છે, શાંતિ પ્રક્રિયા એટલા માટે નિષ્ફળ ગઈ કારણ કે સમાધાન માટે નેતાઓને જે સ્વીકારવું જરૂરી હતું તે તેમના સમાજો છોડવા માટે તૈયાર નહોતા.
આ દર્શાવે છે કે આ માત્ર નેતાઓનો સંઘર્ષ નથી પણ લોકોના ઊંડા ઘા અને ભયનો પણ સંઘર્ષ છે. અને કબજાની અસર વિશેનો તેમનો વિચાર મને ખૂબ જ ચોંકાવનારો લાગ્યો.
હા, તેમનો ત્રીજો વિચાર છે, કબજાની સૌથી મોટી દુર્ઘટના માત્ર પેલેસ્ટીનીઓ સાથે જે થયું તે નથી, પરંતુ એણે ઇઝરાયેલના લોકતંત્ર અને સમાજને એવી રીતે નુકસાન પહોંચાડ્યું છે જે કદાચ ઉલટાવી ન શકાય.
એટલે કે જ્યારે તમે બીજા લોકો પર શાસન કરો છો ત્યારે તે શાસન કરનાર સમાજને પણ અંદરથી નબળો પાડે છે.
બરાબર. તેના નૈતિક પાયાને.
આ બધી ઐતિહાસિક માહિતી અને ઊંડા વિચારોને જાણીને સામાન્ય વ્યક્તિ શું કરી શકે? આ જ્ઞાનનો આપણા માટે વ્યવહારુ ઉપયોગ શું છે?
તેનો સૌથી મોટો ફાયદો એ છે કે તે આપણને મીડિયાને વધુ વિવેચનાત્મક રીતે જોતા શીખવે છે. હવે જ્યારે આપણે સમાચારમાં કોઈ હિંસક ઘટના જોઈએ ત્યારે આપણે સમજીશું કે તે શૂન્યાવકાશમાં નથી બની.
તેની પાછળ એક લાંબો ઇતિહાસ છે.
હા, આપણે સવાલ પૂછી શકીએ છીએ, આ વાર્તામાં કોનો પક્ષ બતાવવામાં આવી રહ્યો છે, કયો સંદર્ભ ખૂટે છે,
અને આ વિષય પર વાતચીત કરવામાં પણ મદદ કરી શકે છે, જે ઘણીવાર ખૂબ જ ભાવનાત્મક અને વિભાજનકારી હોય છે.
ચોક્કસ. આ જ્ઞાન આપણને આરોપો લગાવવાને બદલે સમજણપૂર્વક વાત કરવામાં મદદ કરે છે. કોઈ એકને હીરો અને બીજાને વિલન તરીકે જોવાને બદલે આપણે સમજી શકીએ છીએ કે બંને પક્ષોની પોતાની પીડા, ભય અને ન્યાયની ભાવના છે. આ સમજ વધુ રચનાત્મક સંવાદ માટેનો માર્ગ ખુલી શકે છે.
તો અંતે આ સમગ્ર ચર્ચામાંથી આપણા માટે સૌથી મોટો બોધપાઠ શું છે?
મારા માટે સૌથી મોટો બોધપાઠ એ છે કે જટિલ સમસ્યાઓના કોઈ સરળ જવાબ નથી હોતા. સારા વિરુદ્ધ ખરાબની વાર્તાથી આગળ વધવું પડે છે. બંને પક્ષોની કાયદેસર ફરિયાદો અને આકાંક્ષાઓ કેવી રીતે એકબીજા સાથે ટકરાય છે તે સમજવું પડે છે. જ્યાં સુધી આ સમજણ નહીં આવે ત્યાં સુધી ઉકેલની કલ્પના કરવી પણ મુશ્કેલ છે.
અને મારા માટે એ શીખવું ખૂબ જ રસપ્રદ હતું કે ઇતિહાસ ક્યારે ભૂતકાળ નથી હોતો. હોલોકોસ્ટ અને નકબા જેવી ઘટનાઓની યાદો આજે પણ લોકોની ઓળખ, તેમના નિર્ણયો અને તેમના ભયને આકાર આપે છે. માર્ટિન બન્ટનનું પુસ્તક કોઈ જાદુઈ ઉકેલ નથી આપતું, પણ તે સમજણ માટે એક મજબૂત અને નિષ્પક્ષ પાયો પૂરો પાડે છે. અને આજના ધ્રુવીકૃત વિશ્વમાં સમજણ પોતે જ એક ક્રાંતિકારી કાર્ય છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.